संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 27 नवंबर 2011 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 600 मुंबई जेठ सुद बीज रविवार 1951 अपारवत संसार समुद्र थी तारनार एवा सद धर्मनो निष्कारण करुणा थी जेने उपदेश कर्यो छे ते ज्ञानी पुरुषना उपकार ने नमस्कार हो नमस्कार हो। शीर्षक पत्रनु कृपाळु देव आपे छे। सद्धर्म कोने केवो सद्धर्मनु स्वरूप शू सद्धर्मनो उपकार शू अपारवत संसार समुद्र थी तारनार एवा सद्धर्मनो जे धर्म जीवने संसार समुद्र थी तारे संसारना चक्कर चालू रहे संसारनु परिभ्रमण चालू रहे संसारनु आवागमन चालू रहे चारे गतिनी अंदरना फेरा चालू रहे एवो धर्म के एवी धर्मनी कोई क्रिया हो एने सद्धर्म कही शकाय नहीं। जगतना जीवो आज भ्रांतिनी अंदर छे धर्मना नामे संसार चालू रहते हो एने पण पोते धर्म गणे अने अमे बहु धर्म करीए छे करावीए छे वगैरे वगैरे अनेक प्रकारनी मिथ्या भ्रांतिनी अंदर आ जीव भ्रमण करतो होय छे ए धर्मना मर्मने जाणतो नथी। धर्मनो मर्म तो ए छे के निज स्वरूपनी प्राप्ति करावे ते धर्म અને નિજ સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી આ પરિભ્રમણનું આવાગમનનું ચક્કર રહેતું નથી। અપારવત સંસાર સમુદ્રથી બહુ દુર્લભ છે આ સંસારને પાર કરવો બહુ દુર્લભ છે। એ સંસારથી પાર કઈ સ્થિતિ છે એ જ સમજાતી નથી એટલે એ સંસારની અંદર જ આ કિનારાથી આ કિનારે આ સ્થાન ઉપરથી આ સ્થાન ઉપર જાઓ એટલે રે સંસારમાં જ પણ માને કે આપણે કંઈક પ્રગતિ કરી કંઈક ધર્મ કર્યો। અપારવત સંસાર સમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કારણ કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કારો। આ જ્ઞાની પુરુષની ઓળખાણ આવી કે જ્ઞાની પુરુષ કયો ધર્મ પ્રતિપાદિત કરે, જ્ઞાની પુરુષ કયા ધર્મની પ્રરૂપણા કરે, સદ્ધર્મની, કે જે ધર્મથી જગતના જીવો અપાર્વત એવા સંસાર સમુદ્રથી તરી શકે. જ્ઞાની પુરુષ જીવને સંસારથી તારનાર છે. જે તારી શકે છે એ જ્ઞાની પુરુષ છે, અને એનો ઉપદેશ એ ધર્મ છે, એ ઉપકાર છે, એનો નિષ્કારણ છે. આ ઉપકાર જ્ઞાની પુરુષને કોઈ બદલાની આશા નથી, કારણ કે જે જીવ તરી જાય એ બદલો શું આપી શકે? કયો જીવ બદલો આપી શકે? જે સંસારમાં છે, પરિભ્રમણમાં છે, એ બદલો આપે? કદાચ દેવગતિમાં ગયો હોય તો બદલો આપે. શાલીભદ્રાના બાપ એના દીકરાને બદલો આપતા હતા. દેવના રૂપમાં બદલો આપી શકે, કોઈના ઉપકાર કરી શકાય, પણ જે જીવ તરી જાય છે, સ્વરૂપને પામે છે, નિજ સ્વરૂપની ઉપલબ્ધિ કરે છે, એટલે કૃપાળુ દેવની ઓળખાણની અંદર પણ પ્રણિપા સ્તુતિમાં કહ્યું કે આપ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. એ બદલો આપી શકતો પણ નથી, બદલો લઈ શકતો પણ નથી. આવો જ્ઞાની પુરુષનો ઉપકાર છે કે જે કદી વાળી શકાય તેમ નથી. પ્રતિ ઉપકાર ન કરી શકાય એવો ઉપકાર એ જ્ઞાની પુરુષનો. અને ઉપકારી ઉપકારીની જે વાત આવે છે, આપણે ઉપકારીને ભૂલવાની, આપણે ઉપકારીને ગુણગાન ગાવા કર્યાને, એમ કરતાં કરતાં આવ જીવ અધૂરિયાની પૂજા કરવા માંડી જાય છે. ઉપકારી કોણ સાચો? ઉપકારી કયો હોય? ઉપકારીનું સ્વરૂપ શું? સંસારનો નિસ્તાર થાય જેનાથી, જેનાથી અપારવત સંસાર સમુદ્ર તરી શકાય. બાકીના બધા તો મધ્યમ માર્ગ છે, વચ્ચેના પગથિયા છે. આત્મસિદ્ધિમાં કહ્યું છે, પણ જીવને લક્ષમાં આવતું નથી. સટ સ્થાન સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવાર વત એ ઉપકાર અમાપ. ઉપકારનું સ્વરૂપ શું? પોતાના નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી. તે વચ્ચેના કોઈ પગથિયા એ ઉપકાર તરફની દિશા છે, સાચી પણ હોય ને ખોટી પણ હોય. આ જ્યારે જીવને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, આ ઉપકાર શિષ્યને એટલો વેદાય છે કે ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન, એ શિષ્યને ભગવાન બનાવે. આ ઉપકાર ગુરુનો છે, જેના બોધ થકી, જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ્મસ્ત પણ વિનય કરે ભગવાન. એટલા બધા ગાંભીર્ય આત્મસિદ્ધિની અંદર અર્થનું છે, આશયનું છે, પણ જીવ સુપરફ્લુઅસ વિચારણા કરે છે બુદ્ધિની, શબ્દની, અને જ્યાંને ત્યાં આવા જ્ઞાનીના શબ્દોને જ્યાંને ત્યાં લેબલ ઠોકાડી દે છે. આ મારા ઉપકારી છે. સેના ઉપકારી? લૌકિક ઉપકાર અને અલૌકિક ઉપકારમાં ભેદ મુમુક્ષુને તો હોવો જોઈએ, એટલો વિવેક તો હોવો જોઈએ. વિવેક વિના તો આપણે તીર્થંકરને પણ, વિતરાગી દેવને રાગીની અવસ્થામાં ગણી લઈશું, જો વિવેક નહીં હોય તો. એટલે કૃપાળુ દેવે કહ્યું છે, સુદેવ સુગુરુ અને સુધર્મ આ જ આધાર છે રત્નત્રયની અંદર, તત્વત્રય. જો દેવની ઓળખાણ નથી, ગુરુની ઓળખાણ નથી, સામાન્ય બાબતની અંદર એ ઉપકારી ઉપકારીના રટણ કરવા માંડે, તો એનો મતલબ કે એને હજુ ઉપકાર શું છે એ ખબર નથી. તારો સંસાર ચાલુ રહે છે, આત્માની ઓળખ છે ને, અને મારા પરમ ઉપકારી છો તો હવે બીજા ઉપકારીને તો જરૂર નથી, તો હવે આત્માની ઓળખાણ કોણ કરાવશે? જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો, નમસ્કાર હો. અહીંયા નમસ્કાર જ્ઞાની પુરુષને નથી કર્યા, ઉપકારને. હવે ઉપકાર જ ન સમજાતો હોય તો નમસ્કાર કોને કરે? જેને ઉપકારનું સ્વરૂપ સમજાતું નથી એ નમસ્કાર કોને કરે? માત્ર શાબ્દિક વાંચન એક વાત છે, અને એ શબ્દ પાછળ રહેલા ભાવ, આશય, અર્થ, ગાંભીર્ય એ વિચારપૂર્વક, વિવેકપૂર્વક, શાંત ભાવથી કરવામાં આવે તો જરૂર પકડાય. અર્પણ ભાવથી, ભક્તિ ભાવથી કહેનાર પુરુષની ઓળખાણ કરીને પુરુષની પ્રતીતિથી વચનની પ્રતીતિ થાય. આ વચન અપાર્વત સંસાર સમુદ્રથી તારનાર એવા સદ્ધર્મનો નિષ્કાર કરુણાથી જેણે ઉપદેશ કર્યો છે તે જ્ઞાની પુરુષના ઉપકારને નમસ્કાર હો, નમસ્કાર હો. આવો ઉપકાર કે જેણે સદ્ધર્મનો જીવને ઉપદેશ કર્યો છે અને નિષ્કારણ કર્યો છે કોઈ પણ પ્રકારની બદલાની આશા વિના, નોય પૂજાદિની ભાવના રે, સત્કાર પૂજા, પોતાની આમન્યા, પોતાની જય જયકાર, સિદ્ધિ પ્રસિદ્ધિ આવી જ્યાં જ વાસના છે, તરતમ જોગે રે, તરતમ વાસના રે, એવા બોધનો આધાર લે એ જીવ સંસારથી તરી ન શકે. કારણ કે બોધમાં બોધ આપનારની વાસનાઓ ભળેલી છે, સત્કારની હોય, માનની હોય, પૂજાની હોય, બહુમાનની હોય, સિદ્ધિની હોય, પ્રસિદ્ધિની હોય, નામનાની હોય, અનેક પ્રકારે સૂક્ષ્મથી સૂક્ષ્મ ભાવો છે વાસનાના. આપણે તો સ્થૂળ વાસનામાં રાચીએ છીએ, પદાર્થની વાસના છે, વસ્તુની વાસના છે, ભોગની વાસના છે, પરંતુ આ બધું છોડીને જે ચાલે છે એના જીવન પણ વાસનાથી ગ્રસ્ત છે, અને એની વાસનાઓ આવી સૂક્ષ્મ વાસનાઓ છે. પુત્રેષણાથી છૂટ્યો, વિત્તેષણાથી છૂટ્યો, લોકેષણામાં સપડાયો, શિષ્યની વાસના થઈ, આશ્રમની વાસના થઈ, પ્રસિદ્ધિની વાસના થઈ, નામનાની વાસના થઈ, બંધાયો, ગચ્છમતની વાસના થઈ, સંપ્રદાયની વાસના થઈ, સ્થૂળમાંથી નીકળીને સૂક્ષ્મમાં ગયો. સ્થૂળ તો હજી લક્ષમાં આવે, સ્થૂળથી છૂટવાનો લક્ષ્ય બંધાય કે આ ખોટું થાય છે આપણું, આપણને કોઈ પદની, પદવીની, મકાનની, વસ્તુની, ધનની, ભોગની લાલસા હોય તો આપણને ખ્યાલ આવે કે આ બધી મારી લાલસા છે, ખોટી છે, આ વાસનાથી મારે મુક્ત થવું જોઈએ. સૂક્ષ્મ હોય તો શું કરવું, પકડાતી નથી, લક્ષમાં આવતી નથી. અને હવે સ્વયં પોતે ગુરુ થયો તો આને કોણ બતાવે, વાઘને કોણ કહે તારું મોઢું ગંધાય. આવી સ્થિતિમાં ઘણીવાર જગતના જીવો મુકાઈ જાય છે. પરમ કૃપાળુએ તો આ બાબતમાં એટલી બધી સદગુરુ માટેની એટલી બધી સતર્કતા આપી છે કે ક્યાંય કોઈ પણ પ્રકારની ઉણપ ન આવે, ક્ષતિ ન આવવી જોઈએ. ગુરુ એટલે ગુરુ જ હોવો જોઈએ, પછી એમાં કાંઈ આપણી કલ્પનાનો ગુરુ ન ચાલે, આપણી માન્યતાનો નહીં, આપણા ગમા અણગમાનો નહીં. દ્રષ્ટિરાગને કોઈ સ્થાન નથી, ગુણરાગને સ્થાન છે, તત્વરાગને સ્થાન છે. એ તત્વના આધાર ઉપર જોઈ હોય તો, નહીં તો નહીં. લૌકિક ઉપકારને કોઈ સ્થાન નથી, આ ક્ષેત્ર જ અલૌકિક છે, લોકોત્તર છે. આ ક્ષેત્રની પરિભાષા બદલાઈ જાય છે, પણ વ્યવહારની ભાષા એ નહીં રહે, પણ અર્થની ભાષા બદલાઈ જાય. વ્યવહારની ભાષા એ નહીં રહે, પણ આશય બદલાય, અર્થ બદલાય, હેતુ બદલાય, ઉદ્દેશ બદલાય. અને મુમુક્ષુએ એ ગાંભીર્યને પકડવાનું છે, આશયને પકડવાનો છે, શબ્દને નહીં. શબ્દ પાછળ રહેલા ભાવધારા છે એને સમજવા પ્રયત્ન કરવો જોઈએ. પરમ સ્નેહી શ્રી સૌભાગ પ્રત્યે શ્રી સાયલા, યથા યોગ્ય પૂર્વક વિનંતી કે તમારું લખેલું પત્તું એક ગઈકાલે મળ્યું છે. તમારે તથા શ્રી ડુંગરે અત્રે આવવા વિશેના વિચાર સંબંધી અહીંથી એક પત્ર અમે લખ્યું હતું, તેનો અર્થ સહેજ ફેર સમજાયો જણાય છે. તે પત્રમાં એ પ્રસંગમાં જે કાંઈ લખ્યું છે તેનો સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રકારે છે. પત્રાંક 598નો ગયે વખતે આપણે જે લીધો હતો એ પત્ર લખાયો હતો સૌભાગભાઈ અને ડુંગરસિંહભાઈ ઉપર, અને કૃપાળુ દેવેનને ખ્યાલ હતો જ કે આ જો બરોબર નહીં પકડાય તો આનો અર્થ ઉલટો થશે, અને થયું હશે કંઈક એવું જ, સમજણ ફેર થઈ ગઈ. સમજણ ફેર થઈ એટલે તરત બીજો પત્ર લખ્યો, અને એમાં કહે છે કે તમારે અમારા લખેલા પત્રનો અર્થ કંઈક સમજણ ફેર થઈ છે, એનો ભાવાર્થ આ છે. મને નિવૃત્તિ ઘણું કરી મળી શકે તેમ છે, પણ આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિ વિશેષવાળું છે, તેથી નિવૃત્તિ ક્ષેત્રે જેવો સત્સમાગમથી આત્મપરિણામનો ઉત્કર્ષ થાય તેવો ઘણું કરી પ્રવૃત્તિ વિશેષ ક્ષેત્રે થવો કઠણ પડે છે. લખ્યું તું કે તમે આવો એનો વાંધો નહીં, પણ ક્ષેત્ર જરા મોહ વિશેષનું છે અને એ ક્ષેત્રની અંદર સત્સમાગમ જલ્દી ન પકડાય. ગયા હોય સત્સંગ માટે, ગયા હોય મુનિશ્રીના સંતોના દર્શન માટે, અને લાગી પડીએ ક્યાં? સંસારમાં. સંત સતીઓની વંદના એક બાજુ રહીએ અને હમો વડિયાની ને મોહાડિયાની ને એની વંદનામાંથી નવરા ન પડે. આમાં તો હાલે જ નહીં, આમાં તો આવ્યો શું કામ પણ ક્યાં કેમ? પણ મારા તો દીકરીના વેવાયને ત્યાં તો ચોટકો જ નથી, ગયા સિવાય નહોતું જવું. તારે જવું છે ગુરુ મહારાજ પાસે, પછી વ્યવહારિક વાત ક્યાં આવી? ક્ષેત્ર એવું છે, પોતાની પ્રવૃત્તિ સંબંધી લાવ બે સોદા કરતા જાય, જરા માર્કેટમાં જઈ આવીએ, જરા મોલમાં ફરી આવીએ, જરા આ કરી નાખે તે કરી નાખે. પ્રવૃત્તિ વિશેષવાળું ક્ષેત્ર, અને એમાં પણ જ્યાં મોહનો ઉદ્રેક વિશેષ પ્રમાણમાં જીવને થવાનો સંભવ છે. એટલે આ ક્ષેત્ર સ્વભાવે પ્રવૃત્તિ વિશેષવાળું છે. ક્ષેત્રનો જ એટલો એવો સ્વભાવ છે કે મુંબઈમાં કોઈ શાંતિથી ચાલી ન શકે. અહીંયા જરાય ચાલતા હોય તમને થાય કે મને તો જરાય ચલાતું નથી, પણ ત્યાં દોડે ફટાફટ દોડતો હોય, ગાડી જોઈ નથી કે પગમાં કોને ખબર ક્યાંથી મીટર મુકાઈ જાય છે મંડે દોડવા. ક્ષેત્રનો પ્રભાવ છે, પ્રવૃત્તિ વિશેષવાળું છે. મોહના માયાના રંગ ઘણા છે, એ મોહ ને માયાના રંગની અંદર આ જીવ એવો લપેટાઈ જાય છે જેથી સત્સમાગમથી આત્મપરિણામનો ઉત્કર્ષ થાય તેવો ઘણું કરી પ્રવૃત્તિ વિશેષ ક્ષેત્રે થવો કઠણ પડે છે. નિવૃત્તિ ક્ષેત્રમાં સત્સમાગમથી જેટલું આત્મપરિણામ થાય, જેવું આત્મપરિણામ થાય, જેવો આત્માનો ઉત્કર્ષ થાય, તેવો ઉત્કર્ષ તેવું પરિણામ પ્રવૃત્તિ વિશેષ ક્ષેત્રે થવું કઠણ પડે છે. એકને એક વાત નિવૃત્તિ ક્ષેત્રમાં સાંભળવામાં વિચારવામાં આવી હોય અને પ્રવૃત્તિ ક્ષેત્રમાં સાંભળવામાં વિચારવામાં આવી હોય તો જ્ઞાની પુરુષ કહે છે કે પ્રવૃત્તિ ક્ષેત્રમાં એ ને એ વાતનો આત્મપરિણામનો ઉત્કર્ષ બહુ અલ્પ થાય, જેવો નિવૃત્તિ ક્ષેત્રમાં થાય તેવો પ્રવૃત્તિ ક્ષેત્રમાં ન થાય. કારણ ક્ષેત્ર વિશેષ, પ્રવૃત્તિ વિશેષ એ ક્ષેત્રની જો પ્રભાવ છે એને કારણે જીવને અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પની ધારા, અનેક પ્રકારના વિક્ષેપ, અનેક પ્રકારના મોહ માયાના રંગનું આવરણ આ ક્ષેત્રની અંદર એને પ્રભાવિત કરતું હોય છે. એટલે કહે છે કે એ અમને કઠણ પડે એવું તમને લખ્યું હતું, એમાં લખ્યું હતું કે રાત્રિભર સુધી અમને તો રાત્રિનો ઘણો સમય છે, સત્સંગ કરી શકાય એમ છે, પણ આ એમ સમજ્યા કે હવે આ કૃપાળુદેવ અમને આવવા માટે ના પાડે છે. બાકી તમે અથવા શ્રી ડુંગર અથવા બંને આવો તે માટે અમને કંઈ અડચણ નથી, પ્રવૃત્તિ ઘણી ઓછી કરી શકાય તેમ છે, પણ શ્રી ડુંગરનું ચિત્ત આવવા વિષયમાં કંઈક વિશેષ શિથિલ વર્તે તો આગ્રહથી ન લાવો તો પણ અડચણ નથી, કેમ કે તે તરફ થોડા વખતમાં સમાગમ થવાનો વખતે યોગ બની શકશે. અમારો હેતુ જરા એવો હતો કહેવાનો કે ડુંગરને તમારે વધારે આગ્રહ કરીને લાવવા નહીં, સત્સંગમાં સ્વાભાવિક પરિણામથી જે આવે એને લાવવા, જોર કરીને હાલ હાલ તું મારા ગુરુ કેવા છે એ મહિંડો છે, પોતાને જેટલો રાગ છે એટલો રાગ, એ રીતે સત્સંગની આ પદ્ધતિ નથી, પ્રણાલિકા નથી. જીવની જે જિજ્ઞાસા હોય એના અનુપાતની અંદર જ એની સાથે વાત કરાય સત્સંગ સંબંધે, અને પછી બધા જે આવે છે એ બધા બિનમતલબી લોકો જે આવે એને કારણે આખું વાતાવરણ દૂષિત થાય આખો સત્સંગ. કારણ કે આવનારની અંદર જિજ્ઞાસા વૃત્તિ ઓછી છે, કુતૂહલતા વધારે છે, લૌકિક કુતૂહલ વધારે. ઓહો તમે આવ્યા છો, તમે અમે આમાં છીએ, અમે આમાં છીએ, પતી ગયું. વ્યવહાર વ્યવહારમાંથી કોઈ નવરા નહીં થાય. આપણને ખ્યાલ નથી આવતો, પણ આવા સત્સંગને સમારોહ જોઈ ત્યારે ખ્યાલ પડે કે સમુદાયની અંદર તત્વની અસર નહીવત હોય છે. તત્વની અસર કોઈ જીવ ઉપર ગંભીર પરિણામો ચિંતનના થતા નથી. મેળાવડા થાય, આરંભ સમારંભ હોય, જય જયકાર બોલાતા હોય અને લૌકિક એકબીજાની લોકેશનાથી બધી વાતો થતી હોય, ત્યાં પેલું તત્વ તો સીજાતું હોય, દબાતું હોય, કંઈ મળે નહીં. કારણ કે મોટો સમુદાય જિજ્ઞાસુઓનો નથી. મારે જાવું છે ને, મારે 5 ભાઈબંધને લઈ જવા છે ને, 2 સગાવાલાને લઈ જવા છે ને, 2 ભાઈબંધને લઈ જવા છે ને, હાલ તું આમને મજા આવશે ને, વ્યવસ્થા ઉત્કૃષ્ટ ને ટોપ છે ને, 5 સ્ટાર છે ને, આમ કરીને જ લાવ્યો છે. ઓલાને તત્વની કોઈ જિજ્ઞાસા નથી. એને કઈ જિજ્ઞાસા જગાવી છે? વ્યવસ્થાની, ભોગની, ફર્સ્ટ ક્લાસ આવી છે, એ કરી તું આવ. તો એ આવનારો શું જોશે? કે એ જ છે કે નહીં? એની સાથે જ એનું હોય, એનું ચિત્ત ત્યાં. સત્સંગની માત્રા કેવી છે, તત્વની રજૂઆત શું છે, એ કંઈ વિચાર એનો લક્ષ એના તરફ તો હશે જ. યાત્રા કરવા જવું હોય તો શું કે, બહુ મજા આવશે, ટોપ વ્યવસ્થા છે. તો એ જ્યાં સુધી યાત્રામાં જોડાયો ત્યાંથી આવશે ત્યાં સુધી એનું ચિત્ત શેમાં છે? ઓલી ટોપ વ્યવસ્થામાં છે. એ ટોપ વ્યવસ્થાની અંદર જેટલી જેટલી ત્રુટિ આવતી જાય એટલું એટલું એની ચિત્તની અંદર સંગ્રહિત થતું જાય, અને આવીને એનું સમાપન શું કરે કે બધું બરાબર હતું પણ એક જગ્યાએ જેમ બહુ હતું અહીંયા બહુ મજા. ભૂમિકા ખોટી, ભૂમિકા મૂળથી જ ખોટી. અહીંયા કે છે એટલે ડુંગર શ્રી જેવાને સૌભાગભાઈને કે છે એની આવવાની ઈચ્છા થાય તો જ લાવજો. એનું મન સેજ પણ ઢીલું હોય તો તમે દબાણ કરશો નહીં. કારણ કે આવો ઢીલો આવેલો શું કરે? બાકીના જે સ્થિર છે ને એને અસ્થિર કરે. તમે આવો ને, તમે આવો ને, તમને ન ફાવે તો બપોરે વ્યા જાજો ને, સાંજે આવજો ને, હવારે આવજો, આવા ભેગા થાય ને એ શિબિરનો દાંત વાળે. એને ગંભીરતા જ નથી અને આપણને સંખ્યા નહીં પડી છે કે 40 થાય, 50 થાય, હો થાય. અરે હો ન થાય તો કાંઈ નહીં, 4 જણા બેસીને પ્રભુનું સ્મરણ કરજો, ચિત્તની એકાગ્રતા રાખીને કરજો, ઉપયોગની તન્મયતા રાખીને કરજો, ખૂબ લાભનું કારણ થશે. પરંતુ આ જીવને પ્રવૃત્તિ વિશેષની અંદર વધારે રસ અને રુચિ છે. સત્સંગને માટે જે પ્રકારનું ચિત્ત જોઈએ તે ચિત્ત ન હોય તો ઘણીવાર શું કહીએ આપણે? આપણે તો આમ થાય છે બધા બહાર જઈએ, પણ શું બહાર જઈએ? આપણી ભૂમિકા છે બહાર જવાની? આપણી ભૂમિકા તો છે નહીં બહાર જવાની. તો એ ભૂમિકા વિના કેવી રીતે વાત ઉપડે? એટલે મેં કહ્યું તમ એવા લોકો ભેગા થાય ત્યાં વાત પણ નબળી પડી જાય. અને ડુંગરભાઈ માટે તો એને માટે આ પ્રવૃત્તિ કરતાં નિવૃત્તિમાં વધારે અમારો સત્સંગ એને થશે. ડુંગરસિંહભાઈ જેવા સુભાગભાઈ જેવા નથી. એને તો અનેક પ્રકારના સંશયો ઘોળાયા કરે છે. કૃપાળુદેવના સત્સંગમાં કૃપાળુદેવનું લક્ષ પાકું છે કે ડુંગરભાઈનો પ્રભાવ સુભાગભાઈ ઉપર ઘણો છે. યોગ માર્ગના અભ્યાસુ છે અને બધી રીતે જાણે છે. યોગ માર્ગની રીતિ નીતિથી પણ એ બહુ કુશળ છે, એટલે પ્રભાવી છે. તો આ જો ડુંગરને તત્વનું સરખું અનુસંધાન થાય તો એનો લાભ અંત તો ગતવા સૌભાગને મળે, અથવા સૌભાગ એના પ્રભાવમાંથી નીકળી શકે. ઘણી ઘણી વાત જ્ઞાની પુરુષો સાયમલ્ટેનિયસલી વિચારતા હોય છે કે આ થાય. એટલે કહે છે કે એ જો નિવૃત્તિમાં મળશે તો ડુંગરને અમે અમારી વાતને બરોબર અસરકારક રીતે કહી શકીશું. આ પ્રમાણે લખવાનો અર્થ હતો, અમારે તો આ લખવાનો અર્થ આ હતો કે તમે આવો, કેમ કે તમને કાંઈ વાંધો નહીં આવે, પણ ડુંગરને આ ક્ષેત્ર પાછું અવળું પડી જાય. તમારે એકે આવવું અને શ્રી ડુંગરે ન આવવું, અથવા અમને નિવૃત્તિ હાલ નથી એમ લખવાનો આશય નહોતો. અને અર્થ શું કર્યો કે કૃપાળુ દેવ એમ કહે છે કે હમણાં કાંઈ ઉપાધિ ઘણી છે, નિવૃત્તિ મળે એમ નથી, અને એક જ તમે આવજો, ડુંગરને ન લાવતા. તો કે છે એવો આશય નહોતો. માત્ર નિવૃત્તિ ક્ષેત્રે કોઈ રીતે સમાગમ થવા વિશેનું વિશેષપણું જણાવ્યું છે. નિવૃત્તિ ક્ષેત્રે સમાગમ થાય તો વિશેષ ઉપકારી થશે એવું લખવાનો અમારો આશય હતો, ખાસ કરીને ડુંગર માટે. કોઈ વખત વિચારવાનને તો પ્રવૃત્તિ ક્ષેત્રમાં સત્સમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. જ્ઞાની પુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે, એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. અદ્ભુત વાત. સામાન્ય નિયમ આ છે કે પ્રવૃત્તિ વિશેષ ક્ષેત્ર કરતાં નિવૃત્તિ વિશેષ ક્ષેત્રની અંદર આત્મપરિણામનો ઉત્કર્ષ વિશેષ થાય છે. પરંતુ વિચારવાન પુરુષ જે હોય, દશાવાન પુરુષ હોય, જિજ્ઞાસુ હોય, લક્ષ્યવાળો હોય, દ્રષ્ટિવાન હોય, તો કોઈ વખત વિચારવાનને તો પ્રવૃત્તિ ક્ષેત્રમાં સત્સમાગમ વિશેષ લાભકારક થઈ પડે છે. એને પણ વિશેષ લાભકારક થઈ શકે છે ત્યારે, એ પોતે વિચારવાન હોય તો. શું લાભ થાય છે ને? જ્ઞાની પુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે. એ સાચો મુમુક્ષુ છે, તીવ્ર મુમુક્ષુતા જેની છે, મુમુક્ષુ જ મહાત્માના અલૌકિક દશાને ઓળખી શકે. સામાન્ય જીવનું કામ નથી. ઉપર છલી જિજ્ઞાસા હોય એ મહાત્માની અંતરંગની પરિણતિને, દશાને ઓળખી ન શકે, જાણી ન શકે. કૃપાળુ દેવ અહીંયા રહસ્ય આપે છે કે વિચારવાનને તો પ્રવૃત્તિ ક્ષેત્રમાં પણ સત્સમાગમ વિશેષ લાભકારક થાય. આ વિશેષ લાભ કયો? તો કે જ્ઞાની પુરુષની ભીડમાં નિર્મળ દશા જોવાનું બને છે. ભીડની વચ્ચે પણ, બધા જ સંગ પ્રસંગની વચ્ચે પણ, બધી જ આધિ વ્યાધિને ઉપાધિની વચ્ચે પણ જ્ઞાની કેવો નિર્મળ છે. ચો તરફ ઉપાધિની જ્વાલાઓ પ્રગટતી હોવા છતાં એમની કેવી સ્થિરતા છે, કેવી સમતા છે, એમના ચિત્તની સમાધિ કેવી છે. એમને કોઈ પણ પ્રકારના એના સંભાવની અંદર ક્યાંય લેશ માત્ર પણ આંતરો ઉત્પન્ન થતો નથી. આવી દશા, નિર્મળ દશા, મલિનતા તો કસાઈ નહીં છે, વિષયની વાસના નથી, કસાઈની લાલસા નથી. આવી નિર્મળતા અને ભીડમાં પ્રવૃત્તિની વચ્ચે, ઉપાધિની વચ્ચે, સંગની વચ્ચે, સંયોગોની વચ્ચે આ નિરાળો છે. આવું જ્ઞાની પુરુષની અદ્ભુત પરિણતિ, આ નિર્મળ પરિણતિ વિચારવાન જીવ જોઈ શકે છે. 254માં કહ્યું છે, ત્રીજી વાતમાં કહ્યું છે કે ખૂબ આ એક પદાર્થનો નિર્ણય કરવાની અંદર કેમ જીવને પદાર્થનો નિર્ણય થતો નથી મુમુક્ષતા હોવા છતાં, તો ત્રીજું કારણ છે પદાર્થના અનિર્ણયમાં મહાત્માના યોગે મહાત્માની અલૌકિક દશાને ઓળખવી, ઓળખવાનો પ્રયત્ન કરવો. જરૂર ઓળખાશે, કારણ મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી દે છે. જો મહાત્માની અલૌકિક દશા ઓળખાય તો તત્વનો નિર્ણય થતા વાર નહીં લાગે. તત્વ બધાથી પર છે. આત્મદર્શનમાં એ જ પેલું થાય છે. પછી કંઈ બધું છોડી દે છે ત્યારે આત્મદર્શન નથી થતું. સંકિત જ્યારે થાય છે ત્યારે જીવને સંસારના સંયોગની, સંબંધની અને સંગની વચ્ચે થાય છે. પણ જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આવું એ બધાની વચ્ચે હોવા છતાં બધાથી ભિન્ન છે, બધાની સાથે હોવા છતાં સૌથી અસંગ છે. આવી અદ્ભુત અંતરંગ દશા, નિર્ગ્રંથ દશા જ્ઞાનીની, આવી નિર્મળતા એ વ્યવહારમાં અને વેપારમાં હોવા છતાં એની સાથે એ કેટલો ભિન્ન છે. એનાથી એક એની અંદર કોઈ પણ લેશ માત્ર, કૃપાળુદેવ લખે કે અમે બધી પ્રવૃત્તિ કરીએ છીએ પણ આત્મા લેપાતો નથી. આવી નિર્મળતા, ચિત્તની નિર્મળતા, દશાની નિર્મળતા એ વિશેષ જોવાનું બની શકે છે ત્યારે બની તો શકે, પણ જોનાર હોય એને દેખાય ને. જ્ઞાની પુરુષ તો ગમે ત્યારે એ દશામાં છે, પણ મુશ્કેલી ક્યાં છે? જ્ઞાની પુરુષનો સમાગમ કરનાર જીવની અને જીવ પ્રવૃત્તિ વિશેષની અંદર પ્રભાવિત હોય, અંજાયેલો હોય, તો આ જીવ આવી નિરપેક્ષ દશા, અલૌકિક દશા, લોકોત્તર દશા ઓળખી શકતો નથી. કારણ કે મુમુક્ષુતા યથા યોગ્ય પ્રમાણમાં હજુ જાગૃત થઈ નથી. જે સ્વયં આસક્તિથી મૂંઝાયો છે એ બીજું આસક્તિથી મુક્ત થયેલાની દશા ઓળખી શકે છે, પણ જે સ્વયં આસક્તિથી મૂંઝાયેલો નથી અને જેને આસક્તિમાં મજા આવે છે એ નિર્ગ્રંથિની દશાને પરખી ન શકે. એને તો ઘણીવાર એમ થાય કે અમે ગયા તો જોઈ એવું અમારું એને સત્કાર ન કર્યો. એ નિરપેક્ષ હતા, એને ઓળખાણીની દશા કે જ્ઞાની પુરુષની દશા નિર્મળ હોય છે, એમાં ક્યાંય કોઈ કસાઈના રંગો જોડેલા હોતા નથી. બહુ મુશ્કેલી છે. જીવને વિચારવાન અવસ્થા કેવળ મુમુક્ષુને હોય છે, અને મુમુક્ષુનું પહેલું લક્ષણ છે એ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાયેલો છે. આપણે મોહ આસક્તિથી મૂંઝાયેલા નહીં, મોહ લઈને જ્ઞાની પુરુષ પાસે જઈએ છીએ. આપણને આપણા નામનો મોહ છે, આપણા રૂપનો મોહ છે, આપણા અહમનો મોહ છે, આપણા વ્યક્તિત્વનો મોહ છે, આપણા કુટુંબીઓનો મોહ છે, આપણી પદ પદવીનો મોહ છે, અને આપણે ઈચ્છીએ છીએ કે જ્ઞાની એને રેકગ્નાઇઝ કરે. એટલે આપણને જ્ઞાનીની નિર્મળ દશા ન ઓળખાય, કારણ કે આપણી જ નથી. મોહથી મૂંઝવણ આપણી નથી, આપણે મોહની આસક્તિથી પ્રશસિત થઈને ગયા છીએ. હવે આમાં જ્ઞાનીની જો નિર્મળતા હોય અને એની ઉપેક્ષા હોય આપણા પ્રત્યે, તો આપણને શું લાગે કે જ્ઞાની નથી, કાંઈ ઠેકાણું નથી. અમે આટલે દૂરથી આવ્યા, અમે બધાને લાવ્યા, અમે આટલું કરીએ છીએ, આટલી મદદ કરીએ છીએ આશ્રમમાં, આવા આવા કાર્યક્રમો આપીએ છીએ, કંઈક પણ આપણો અહમ તો અનેક પ્રકારનો છે. અમે કેટલું કરીએ છીએ જાણે એના માટે કરતા હોય, અને એને જરૂર હોય, એને જરૂર હોય તો એ જ્ઞાની નથી. વાત પૂરી થઈ ગઈ, કાઢી નાખ તારો હિસાબ ખોટો બધો, અને તું એને માટે કરસ એ તારું ગણિત હજી ખોટું છે, એ પણ તારે કાઢવું પડશે. પરમાર્થ માર્ગની અંદર આ માર્ગ એકાકીનો છે, અસંગતાનો છે, અને અસંગતા તરફનો છે. તો આ જ્યાં સુધી ન બને તો કૃપાળુ દેવ કહે છે એમાં અમે ના નથી કરતા. અમે તો કહીએ છીએ કે ખરેખર વિચારવાન જીવ હોય તો એને પ્રવૃત્તિ ક્ષેત્રમાં પણ સત્સમાગમનું પરિણામ સરસ આવે. જો સાચો જ્ઞાની હોય અને એને ઓળખનાર સાચો મુમુક્ષુ હોય તો જ્ઞાની સાચો જોઈએ અને ઓળખનાર પણ સાચો મુમુક્ષુ જોઈએ. આગળના એક પત્રમાં લખ્યું છે કે આવા મુમુક્ષુ અને આવા ગત પુરુષ હોય ત્યાં જીવનું ઉર્ધ્વીકરણ થવું ન ગમે, અધોગતિ થવી ઘટે. આગળના પત્રમાં જરાક આકરા શબ્દોમાં લખ્યું છે કે આવા કહેવાતા તથાકથિત જ્ઞાની અને તથાકથિત એના સેવકોને મુમુક્ષુઓ, આનાથી આત્મકલ્યાણ સંભવે નહીં, ઉર્ધ્વીકરણ ન થાય પણ અધોગતિ થાય, એવું કૃપાળુ દેવે આકરા શબ્દોમાં લખ્યું છે. એ આદિ નિમિત્તથી વિશેષ લાભકારક પણ થાય છે. એટલે અમે માત્ર એકાંતે આ વાત નથી કે પ્રવૃત્તિ વિશેષ ક્ષેત્રની અંદર જ્ઞાની ન ઓળખાય. એટલી સરસ વાત આવે છે કે ભગવાન તીર્થંકર સમવસણમાં બેઠા છે અને જીવોને એનું ઓળખાણ થાય છે. સમવસણની અંદર આ જગતની અંદર 14 રાજલોકમાં જે જે કંઈ વૈભવ કહીએ સંભવિત એ બધો ઉપલબ્ધ છે. બધું ઐશ્વર્ય, બધો વૈભવ, બધી જ ભવ્યતા સમવસણમાં છે. એની રચનામાં દેવોએ ઉત્કૃષ્ટ રચના કરી છે. સમવસણની રચના મનુષ્યથી થઈ શકે નહીં. અને દેવોએ આ રચના કરી છે તો બધી જ લબ્ધિ રિદ્ધિ સિદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ થયો છે. આથી શ્રેષ્ઠ રચના સંભવિત નથી. એમાં બિરાજમાન પુરુષ છે જે ઉપર ટોપ ઉપર બેઠો છે, ત્રણ કિલ્લાઓ અને ત્રણ સિંહા, જે ગઢની રાંગની પછી વચ્ચે રત્ન જડી સિંહાસન અને માથે છત્તર છે, અને એ પારિજાતના પુષ્પોની વર્ષા છે, દુંદુભીઓ વાગે છે, ભામંડળ રચાઈ ગયા છે. આની વચ્ચે બેઠેલા પુરુષને એ વિતરાગી છે, આનું ઓળખાણ જેને થાય છે એને સત્સમાગમનો પ્રવૃત્તિ વિશેષમાં પણ વિશેષ લાભ થાય છે. જે સમવસણમાં રહેલ તીર્થંકરને એની વિતરાગ દશાને જ ઓળખે છે, એનું શ્રદ્ધાન કરે છે કે આની વચ્ચે રહીને પણ આ કેવો નિર્લેપ છે. એ દેવાધિગમ સૂત્રની રચનીયતાની અંદર કૃપાળુ દેવે ઉપદેશ નોંધની અંદર એ વાત મૂકી છે કે જૈન સાધુ કહે છે કે અમે આ તારા સમવસણથી મોહિત થયા નથી, આ દેવો તને ચાવર વિંજે છે એથી કરીને અમે તારી ઉપાસના કરીએ છીએ, પૂજા કરીએ એવું નથી. આ પુષ્પની વૃષ્ટિ થાય છે એટલા માટે તારી અમે ભજના કરીએ છીએ એવું નથી. આ બધાની વચ્ચે રહેલો તું દેવ વિતરાગ છો, નિષ્પૃહ છો, નિર્લેપ છો, માટે અમે તારા ચરણ કમળમાં વંદન કરીએ છીએ. અદ્ભુત વાત. આ સામર્થ્ય વિતરાગી સાધુનું છે, એ પોતાના વિતરાગી દેવને ઓળખે છે. આવો વિતરાગતા મુમુક્ષુની અંદર હોય, વિચારવાન, એ સાચા ગુરુને ઓળખાણ કરી શકે કે આ બધી જ ઐશ્વર્ય વૈભવ સંપત્તિની વચ્ચે નિરાગી છે, નિર્વિકારી છે, નિર્લેપ છે. આ બધું જ હોવા છતાં એમાં એ ક્યાંય નથી. આ મુમુક્ષુની વિચારણાના સૂત્રો છે, પણ આપણે તો એટલા બધા પ્રભાવિત થઈ જઈએ, એટલા બધા અંજાઈ જઈએ. સ્વયં દ્રષ્ટિ ન હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? એટલે કે છે કે આ બધા નિમિત્તથી લાભકારક થાય, પણ લાભકારક થવાનું એ વૈભવ નથી, મુમુક્ષુની દ્રષ્ટિ છે. વિચારવાન હોય એની દૃષ્ટિથી એને સમવસણમાં બિરાજી તીર્થંકરની વિતરાગતા દેખાય, અને જો દ્રષ્ટિ ન હોય તો અરણ્યની અંદર એકાકી એ હોય મુનિ તો પણ એને એની વિતરાગતા ઓળખાય. બહુ મુશ્કેલ છે તત્વનું ઓળખાણ કરવું. એ તત્વની જ્યાં સુધી વિચારણા થઈ ન હોય, પરિપક્વતા, ત્યાં સુધી તત્વનું ઓળખાણ આપણું અધૂરું રહે છે. તમારે બંને અથવા તમારે આવા સંબંધમાં ક્યારે કરવું તે વિશે મનમાં કંઈક વિચાર આવે છે, જેથી હાલ અહીંથી કંઈ વિચાર જણાવ્યા સુધી આવવામાં વિલંબ કરશો તો અડચણ નથી. કૃપાળુ દેવેને સમાધાન આપી દીધું કે હવે તમે બે જણા રોકાઈ જાજો, નથી સૌભાગને આવવાનું, નથી ડુંગરને રોકાવાનું. તમારે બંને અહીંયા ક્યારે આવવું એ વિશે મનમાં કંઈક વિચાર આવે છે અમને, તો કે છે હાલ અહીંથી એ વિચાર અમે જણાવીએ નહીં ત્યાં સુધી તમે આવવામાં વિલંબ કરશો. આ જ્ઞાની પુરુષ અત્યારે તમારી આ મનસ્થિતિમાં પણ તમારે અમારું મળવું તમને ઉપકારી થશે ના પાડે, સત્સંગની નહીં આવશો. સમજાય છે વાત? વિલંબમાં રાખશો, અમે ન જણાવીએ ત્યાં સુધી હવે તમે નિર્ણય કરશો, અમે કહીએ ત્યારે જ આવજો. કૃપાળુ દેવે તો કેટલા પ્રસંગો આપણને આવા મળે છે કે જ્યારે કહ્યું હોય કે તમને અમને મળવું હોય તો અમે તમને કહીએ ત્યારે જ તમે મળવા આવજો. સામાનું કલ્યાણ જે પુરુષના દ્રષ્ટિમાં છે એ પુરુષ જાણે છે સ્થિતિ આપણી શું છે. એટલે કહે છે કે આ વસ્તુમાં તમે ઘણાને, મુનિશ્રીને પણ કેટલી વાર ના પાડી છે, બીજા મુમુક્ષુઓને પણ અટકાવ્યા છે. ટોળું ભેગું કરવું એ સત્પુરુષનું લક્ષણ નથી, જ્ઞાની પુરુષનું લક્ષણ નથી. હજારોની સંખ્યામાં ભેગા થાય તો આપણો જય જયકાર થાય, આ જ્ઞાનીનું લક્ષણ નથી. આ અસંગતાનો માર્ગ છે, આ મેળાવડાનો માર્ગ નથી. જ્ઞાની પુરુષ તો કોઈ પણ સમાગમની અંદર જીવોનું આત્મ ઉત્કર્ષ કેવી રીતે થાય, એની પરિણતિ વિશુદ્ધ કેવી રીતે થાય એ નિર્મળ દશાને કેવી રીતે ઓળખે, એ નિર્મળતા વિના નિર્મળ દશા કેવી રીતે ઓળખાય, દ્રષ્ટિની પણ નિર્મળતા તો જોઈએ તો નિર્મળ દશા ઓળખાય, અને એમાં પણ ભીડમાં જ્ઞાનીની નિર્મળ દશા જોવી એ તો કેટલી વિશેષ પ્રકારની મુમુક્ષુ દ્રષ્ટિ જોઈએ, અંતરદૃષ્ટિ જોઈએ, દિવ્ય દ્રષ્ટિ જોઈએ, તત્વદ્રષ્ટિ જોઈએ. અને આનંદ ગંજી કહે છે કે તત્વદ્રષ્ટિ નયનતે દિવ્ય વિચાર, દિવ્ય વિચાર આ દ્રષ્ટિનું સાધન છે, માધ્યમ છે. કૃપાળુદેવ પણ કહે છે બિના નયન પાવે નહીં, બિના નયન કી વાત. આ બિના નયનની વાત છે, છતાં એને માટે પણ નયન તો જોશે જ, કેમ કે બિના નયન નહીં પાવે. પણ કયા નયન? અંતરચક્ષુ. અજ્ઞાન તિમિરંધાનમ જ્ઞાનાંજન સલાકયા ચક્ષુરુન્મીલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રવચન અંજન જો સદગુરુ કરે દેખે પરમ નિધાન જિનેશ્વર. અરે સદપુરુષના સદગુરુના સદબોધથી જેને આંખના પડડો ખસી ગયા છે, અંતર ચક્ષુ ખુલી ગયા છે, ઉન્મિલિતમ જ્ઞાન ચક્ષુ જેના ખીલ્યા છે, એવો પ્રજ્ઞા જેની ખીલી છે, એવો પ્રજ્ઞા ચક્ષુ જ્ઞાની પુરુષને ઓળખી શકશે. અને વાત કરીને હવે કહે છે, પરપરિણતિના કાર્ય કરવાનો પ્રસંગ રહે અને સ્વપરિણતિમાં સ્થિતિ રાખ્યા કરવી, તે 14મા જિનની સેવા શ્રી આનંદગંજીએ કહી છે, તેથી પણ વિશેષ દોહેલું છે. આજે યોગાનુયોગ એ જ પદ આવ્યું. સરસ. આનંદ ગંજી કહે છે ધાર તરવારની દોહેલી સોયેલી, બે ધારી તલવાર છે, અને એ કેવી છે, એના ઉપર ચાલવું કદાચ સરળ બનશે પણ જિનેશ્વરની સેવા, ચરણ સેવા એટલે એની આજ્ઞાનું અવધારણ કરીને ઉપાસના કરવી એ કઠિન છે. આ ધાર ઉપર દેવો પણ નહીં રહી શકે, અને દેવો તો સંયમની ઉપાસના કરી શકતા પણ નથી. તો એના જેવી વાત છે. શું કહે છે આવી એક વાત સરસ મજાની આગળના એક પત્રની અંદર, સારા શબ્દોમાં પણ એ રીતે કૃપાળુદેવ મૂકે છે, પત્રાંક 551ની અંદર છે, એમણે પોતાની જ વાત મૂકી છે અને એ આપણને ફરી ફરી યાદ આપવા માટે બહુ મહત્વની છે. એમાં લખ્યું છે, અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા, એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. પ્રવૃત્તિ કેવી? અસ્વસ્થ કાર્યની. અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા. ઉદયને કારણે હોય અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા, આ તો પ્રવૃત્તિ જે કરવી આરંભ સમારંભની, અને આત્મ પરિણામ સ્વસ્થ રાખવા, એવી વિષમ પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિને કેવી કીધી? સમજાય છે કઈ? ધર્મના નામે વિષમ પ્રવૃત્તિ, અસ્વસ્થ પ્રવૃત્તિ, જેમાં કષાયોને મોકળાશ છે, જેમાં જીવની પરપરિણતિને મોકળાશ છે, જેમાં વિક્ષેપ અને વિભાવને મોકળાશ છે, એવી બધી જ પ્રવૃત્તિ જેમાં ઇન્દ્રિયોના વિષયની રસ રુચિ જાગૃત થવાની સંભાવના છે, આ પ્રવૃત્તિ સ્વસ્થ કે અસ્વસ્થ? જે આત્માને અસ્વસ્થ કરે, અસ્વસ્થ કરવાની જેનામાં સંભાવના છે. એટલે તો યમ નિયમથી એ બધી પ્રવૃત્તિ ઉપર વિરમણ આપ્યું, પરિમાણ આપ્યું, નિયમ આપ્યા, રોકો, આ બધી પ્રવૃત્તિથી રોકાવું. સંયમ એટલે, સંવર એટલે, આશ્રવના દ્વારરૂપ જે પ્રવૃત્તિ છે એનાથી રોકાવું, એ ગરનાળા જેવું છે, આત્મામાં કર્મના પ્રવાહને વહેતો કરશે. અસ્વસ્થ પ્રવૃત્તિ છે આ બધી. તો કે છે એવી વિષમ પ્રવૃત્તિ તીર્થંકર જેવા જ્ઞાનીથી બનવી પણ કઠણ કહી. તીર્થંકરો પણ આ માર્ગેને જ ચાલ્યા, એમણે પણ આવી પ્રવૃત્તિ કરી નથી. તો પછી બીજા જીવને વિશે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કહે છે કે પરપરિણીતિના કાર્ય કરવાનો પ્રસંગ રહે. પ્રસંગ કેવા ઊભા કરવા છે? પરપરિણીતિના, પરની પરિણીતિ. બધા આરંભ સમારંભનું સ્વરૂપ શું? પરપરિણીતિ. પરપરિણીતિના કાર્ય કરવાનો પ્રસંગ રહે એમાંથી નિવૃત્ત ન થવું, અને સ્વપરિણીતિમાં સ્થિતિ રાખ્યા કરવી. કાર્ય પરપરિણીતિના કરવા એવો પ્રસંગ ચાલુ રાખવો અને સ્વપરિણીતિમાં સ્થિતિ, આત્મસ્થિતિ સ્વપરિણીતિમાં રાખ્યા કરવી, તે તો 14માં જીનની સેવા શ્રી આનંદગંજીએ કહી છે. તેથી પણ વિશેષ દોહેલું છે, બહુ કઠિન છે. એટલે આખા માર્ગ ત્યાગ અને વૈરાગ્ય ઉપર અધિષ્ઠિત છે. અધ્યાત્મનો માર્ગ, પરમાર્થનો માર્ગ, ત્યાગ અને વૈરાગ્ય, એટલે આ બધા જ કાર્યોનો સંયમ થાય, આશ્રવને રોકીને સંવરની પ્રવૃત્તિ થાય, અને સંયમનો માર્ગ કહેવાય છે. સંયમ અને તપ, 10 વૈકાલિક સૂત્રની અંદર ધર્મનું સ્વરૂપ બતાવ્યું છે, ધમ્મો મંગલમ મુકિટમ સંયમમ અહિંસા સંયમો તવો. આવો ધર્મ જેના હૃદયમાં છે, ચિત્તમાં છે, દેવો પણ એને નમસ્કાર કરે છે. આ પહેલું સૂત્ર ધર્મનું, કે જ્યાં અહિંસા છે, જ્યાં તપ છે, અને જ્યાં સંયમ છે. આ સંયમ તમામ પ્રકારના આશ્રવ પરપરિણીતિના કાર્યો, જે આશ્રવના દ્વાર છે, વિભાવના દ્વાર છે, વિકારના દ્વાર છે, જે જીવ પર પ્રત્યે ઢળી જવાની સંભાવનાઓ છે, આ બધાથી જે દૂર રહે છે એવો માર્ગ વિતરાગનો માર્ગ કહ્યો છે, અસંગતાનો માર્ગ છે, એકાકીનો માર્ગ છે. માર્ગનું સ્વરૂપ અદ્ભુત છે. અને રહેવું છે સ્વપરિણીતિમાં. જે મોક્ષની સ્થિતિ છે એ આત્માની સંપૂર્ણ રમણતા, આ યથાખ્યાત ચારિત્ર છે, કે જે પોતે પોતાના આત્માની અંદર 100એ 100% સ્થિત છે, એની પરિણતિ પોતાના સ્વરૂપમાં જ છે. સાદી અનંત અનંત સમાધિ સુખમાં, હવે એનો ક્યાંય અંત આવતો નથી. એવી પ્રકારનું શાંતિ સમાધિ અને સુખ, એવી આત્મરમણતા, એવી સ્વરૂપની રમણતા અવ્યાબાધપણે જ્યાં રહે છે, બાધિત થતી નથી. જગતનું કોઈ પરિબળ એ પરિણતિમાં બાધ લાવી શકતી નથી. આવું અવ્યાબાધ સ્વરૂપ છે મોક્ષનું, પરિણતિનું, સ્વભાવનું, આનંદનું. એને પરમાનંદ કહ્યો છે, અનંત સુખ કહ્યું છે, અનંત સમાધિ કહી છે. અને એને સાદી અનંત એ શરૂ થાય પછી એનો અંત આવી શકે નહીં, અક્ષય સ્થિતિ એમની કીધી છે. એ કહે છે કે એવી પરિણીતિમાં સ્થિતિ રાખવી આ લક્ષ્ય છે, અને પરપરિણીતના કાર્યો કરવાનો પ્રસંગ રાખ્યા કરીએ, એ પ્રસંગથી નિવૃત્ત ન થઈએ. તો કહે છે આ તો આનંદગંજીએ કહ્યું છે, એ જિનેશ્વરની સેવા એટલે જિનાજ્ઞા, જિનાજ્ઞાથી પણ વધારે દોહેલું છે, દુર્ગમ છે, સંભવિત બની શકે એમ નથી. જ્ઞાની પુરુષને 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટીએ પ્રરૂપવા યોગ્ય છે. કૃપાળુદેવી એક વાક્યની અંદર વિતરાગ માર્ગનો કેવો ગંભીર સિદ્ધાંત અહીંયા મૂક્યો છે, જે અત્યારે કહેવાતા આધ્યાત્મિક જગતમાં લક્ષમાં પણ આવતો નથી, કે બ્રહ્મચર્ય 9 વાળ વિશુદ્ધ હોવું જોઈએ. આપણે તો બ્રહ્મચર્યને કેટલું છીછરું બનાવ્યું છે, કેટલું ઉપલક્ષ્યું બનાવ્યું છે, કેટલું સુપરફ્લ્યુઅસ બનાવ્યું છે, કેટલી સપાટી ઉપરની વાત લીધી છે. નવ વાડ એની અંદર કેટલી કેટલી મર્યાદાઓ વિતરાગ પરમાત્માએ મૂકી છે. અને મોક્ષમાળાની અંદર પણ એ વાત મૂકી છે, જે નવ વાડ વિશુદ્ધથી ધડે શિયળ સુખદાય ભવતે એનો લવ પછી રહે. તત્વ વચન હે ભાઈ, આ તત્વની વચન હે ભાઈ તું લક્ષમાં લે. કેટલી જગ્યાએ બ્રહ્મચર્ય લેવાય છે, સંતોની ઉપસ્થિતિમાં, સતીઓની ઉપસ્થિતિમાં, જ્ઞાની પુરુષોની ઉપસ્થિતિમાં, પણ બ્રહ્મચર્યની આ મર્યાદા આ નવ વાડ કોણ પાડે છે? અને આ પડાવવા પ્રત્યે પણ કેનો લક્ષ છે કે હવે તમે આ વ્રતધારી થયા તો આટલા આટલા પ્રકારના તમારા વ્યવહારમાં મર્યાદાઓ અને નિષેધ હોવા જોઈએ. એ તો બ્રહ્મચર્યની વ્રત પછી પણ કે અમે બે માણસ સાથે ગયા હતા, બોલે પાછા અમે બે માણસ આ સાથે આમ કર્યું, તમે કયા વ્રતધારી છો? એમાં અમે બે મણાની વાત ક્યાં આવી? મૂળથી જ ખોટા. અને એમાં કેટલી કેટલી પ્રકારની મર્યાદા છે એ વિષય અહીંયા નથી. મોક્ષ માળામાં તો એ નવે નવ વાડનું વિસ્તૃત વર્ણન કૃપાળુ દેવે બહુ સાદા શબ્દોમાં, ક્યાં રહેવું, કયા આસને બેસવું, કેનાથી કેટલું દૂર રહેવું, વિજાતીયોનો સંપર્ક પણ ન હોવો, અનેક પ્રકારની મર્યાદાઓ આપી છે. કહેવાતા બ્રહ્મચારીઓ ક્યાં ક્યાં ઊભા છે? વિતરાગના માર્ગથી આપણે એની આજ્ઞાથી, એટલે કહ્યું કે આ જિનેશ્વરની આજ્ઞાથી પણ આ દુષ્કર છે, અને એવા માર્ગની અંદર આપણે આંખો મીચીને દોડ્યા જઈએ છીએ અને માનીએ છીએ કે અમે તો કોઈ અદ્ભુત કામ કર્યું. પછી એના ઉજવણા કરશે, એના ઉછામણા કરશે અને એના મહોત્સવ મનાશે. અરે ભાઈ, જો મર્યાદા પાલન ન થતી હોય તો આ વ્રતધારી પણ બનવા આપણે નહીં. આ વિતરાગનો માર્ગ છે, આ બ્રહ્મચારીનો માર્ગ, સેજે બાબા સીતારામનો માર્ગ નથી. આ વિતરાગ શાસન છે, અને વિતરાગ શાસનની અંદર પ્રત્યેક નિયમ, પ્રત્યેક વ્રત એને એની મર્યાદાઓ છે. એક પછખાણને પણ એની મર્યાદા છે, અને મર્યાદામાં પણ આગાર છે. બની શકે કે જીવ હજુ દેહધારી છે, દેહધારી જીવ હોવાને કારણે ગમે તેટલી આત્માની સાધના કરે તો પણ એ શરીર ધર્મ સાથે જોડાયેલો હોવાને કારણે જૈન દર્શન એકાંતિક નથી, એટલે એણે ત્યાં બધે આગાર ધર્મ આપ્યો છે. પછખાણમાં પણ આગાર, કૌશગમાં પણ આગાર, સંયમમાં પણ આગાર, સંથારામાં પણ આગાર. પણ એ આગાર લેવાના, આગાર આચરવાના નહીં. કઈ આચારની અંદર કોઈ પણ પ્રકારની સ્ખલના થાય તો એ આગારને લક્ષ્યમાં રાખીને એનું પ્રાયશ્ચિત લઈ, એની આલોચના કરી અને એની ક્ષમાપના કરવી. અતિચાર શું છે? લીધેલા વ્રતની અંદર થયેલી સ્ખલના છે, દોષ છે, ક્ષતિ છે, ભૂલ છે, ઉણપ છે, ખામી છે. માટે પ્રભુ આપે તો આ આજ્ઞા આપી છે, પણ આ આજ્ઞાથી વિરુદ્ધ કંઈ પણ પ્રકારનું મનથી, વચનથી, કાયાથી, પ્રમાદથી, અજ્ઞાનથી, મોહથી કંઈ થયું હોય, જાણતા થયું હોય, અજાણતા થયું હોય, મન વચન કાયાથી થયું હોય, આત્માના ભાવથી ન હોય, છતાં પણ શરીરને કારણે કંઈ થયું હોય, કૌશગમાં ક્યાંક પગ હાલી જાય છે, ક્યાંક કોઈક પણ પ્રકારની કોઈ એની અંદર ગમે તેટલા આવા કીધા છે બધા આગાર ધર્મ સામાયિકની અંદર બધા આગાર કીધા છે, પરંતુ એમ આ બ્રહ્મચર્ય વ્રત માટે થઈને પણ નિયમો આપ્યા છે, મર્યાદાઓ આપી છે, બધું આપ્યું છે. તો આપનાર એને પણ એક જગ્યાએ સરસ લખ્યું છે કે આપનારની પણ કેટલી બધી જવાબદારી છે. આ તો આપનારે છે, ચાલવા દો, જવા દો, આપણે આ 50 ને આપ્યા, 100 ને આપ્યા, આની સંખ્યામાંથી નવરા નથી થતા. એક પણ એવો હોય, સુદર્શન શેઠનું ઉદાહરણ છે, વિજય શેઠનું ઉદાહરણ છે, જૈન દર્શનની અંદર તો આવા આકરા જેને કહીએ, પણ વ્રતની મર્યાદા, વ્રતનું નિયમ પાલન અદ્ભુત રીતે કહ્યું છે. જે આગાર આપ્યા છે, જ્યાં જરૂર પડી ત્યાં જ્ઞાનીઓએ આગાર આપ્યા, આગારના પ્રાયશ્ચિત પણ આપ્યા છે. આખો માર્ગ તત્વ અને વ્યવહારથી સંકલિત છે, જ્ઞાન અને ક્રિયાથી સંકલિત છે, નિશ્ચય અને વ્યવહારથી સમન્વિત છે. કોઈ એકલા નિશ્ચયથી માર્ગ ન ચાલી શકે. તત્વ એ એકલો નિશ્ચય છે, માર્ગ છે એ નિશ્ચય અને વ્યવહારની સંધિ છે. અને જીવનું કલ્યાણ મોક્ષ માર્ગથી થાય છે. એ મોક્ષને જાણે અને આત્માને જાણે એટલે કંઈ સિદ્ધ થતો નથી, પણ એ આત્મા મોક્ષપદ કેમ પામે એનો માર્ગ છે. એટલે સંવર અને નિર્જરા એ માર્ગ છે, અને આશ્રવથી દૂર થવું એટલે નવ તત્વની અંદર માર્ગનું સ્વરૂપ છે. કોઈએ આત્મા ગાયો, કોઈએ મોક્ષ ગાયો, કૃપાળુ દેવે તો મોક્ષ માર્ગ ગાયો, કે આત્મા જાણ, મોક્ષ પણ જાણ, અને એ આત્મા મોક્ષ પદની પ્રાપ્તિ કેવી રીતે કરી શકે તે જાણ. આ માર્ગ છે. માર્ગ એટલે જે તત્વ ઉપલબ્ધ કેમ થાય એ વાત. માર્ગ જાણવામાં એની જે કંઈ મર્યાદાઓ હોય, એની જે કંઈ, અને જેને કહે છે કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ, એટલે નિષેધ અને પ્રતિબંધ, વિધિ અને નિષેધ, આમ કરવું અને આમ ન કરવું, આ બંને પાસા છે, વ્યવહાર છે. કરવું અને આમ ન કરવું, પ્રત્યેક જો આપણે આપણી જૈન ધર્મની અંદર જેટલી જેટલી વ્યવહારિક વિધિઓ ક્રિયાઓ આપી છે એનું આપણે સમન્વયાત્મક વિશ્લેષણ કરીશું તો આપણને આ દ્રષ્ટિ સંપન્ન થશે કે બધી જગ્યાએ વિધિ નિષેધ સહિત માર્ગ છે. કેટલીક ક્રિયાઓ શાસ્ત્રમાં વિહિત છે અને કેટલીક ક્રિયાઓનો શાસ્ત્રમાં નિહિત છે. તો વિહિત શું અને નિહિત શું? બ્રહ્મચર્યની અંદર વિહિત શું અને નિહિત શું? આ વાડ છે એ નિહિત છે. તો નિહિતની પરિપાલના, વિહિતની પણ પરિપાલના, એ કરવાથી વ્રતની પૂર્ણતા થાય અને એ વ્રત મોક્ષને માટે ઉપકારી બની શકે. નહીં તો લૌકિક રીતે એ અલૌકિક ન બને. લૌકિક વાતને કોઈ મતલબ નથી. લૌકિક તો આપણે ઘણા ક્રિયાકાંડ કરીએ, અને આજના પદમાં કહ્યું ને કે એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લોચન. આનું ફળ તો મળે, પણ લૌકિક ફળ મળે, અને લૌકિક ફળ, ફળ અને કાંત ક્રિયા કરી બાપડા રડવડે ચતુર ગતિમાં, આટલું કરવાથી પણ એની ચાર ગતિનો કોઈ અંત આવતો નથી, ફેરો ટળતો નથી, આવાગમન ટૂંકું થતું નથી, અનાદિનું પરિભ્રમણ સમાપ્તતાને પામતું નથી, એનો સંસાર એમને ચાલુ રહે છે. ગતિ બદલાય છે, કદાચ મનુષ્યમાંથી દેવ ગતિમાં ગયો, સુખ અને ભોગ ભોગવીને પાછો નરકથી શરૂ કરશે, પાછો નિગોદમાં જશે. શું લાભ? 25 વર્ષ સુધી આ બધા ક્રિયાકાંડ કર્યા અને કદાચ 1000 વર્ષ 10000 વર્ષ સ્વર્ગમાં જઈ આવ્યો, અનાદિના પરિભ્રમણમાં તું સપડાયો છે, આમાંથી નીકળીશ કેવી રીતે? ક્યારે નીકળાશે? આવો ટૂંકો ગાળો જ્યારે મનુષ્ય જન્મનો આવે છે, આમાં 10000 વર્ષ નથી, આમાં 100 પણ માંડ કીધા છે. એ સમયે જે 25-50 વર્ષની અંદર સમજવું અને એનું વિચારવું એ યથાર્થ થાય તો મનુષ્ય દેહમાં જીવ મોક્ષ પામી શકે. અને 1,00,000 વર્ષનું આયુષ્ય દેવના ભાવમાં હોય અને મોજ મજા કર, ભોગ વિલાસ કર, રોજ કલ્પવૃક્ષ નીચે જઈને બેસ અને જે ખાવું એ ખા, 25,000 વર્ષ સુધી ખા, પછી જેવું 6 મહિના બાકી રહી અને માળા ફૂલની કરમાય અને જ્ઞાનના ઉપયોગમાં દેખાય કે હવે ક્યાં જવાનો છે, ઓલા ગટરના કીડા તરીકે જન્મ પામવાનો છે, માથા પછાડે સ્વર્ગની દિવાલો સાથે, રત્નના મહેલ સાથે માથા પછાડે, કારણ કે જ્ઞાન છે, ક્યાં જવાનો છે એ ખબર પડે. અવધિ જ્ઞાન છે, ભવજન્ય જ્ઞાન છે, ખ્યાલ નથી આવતો જીવને. માર્ગ સંયમનો છે, વિધિ અને નિષેધ બંનેની પાલના. જ્ઞાની પુરુષને 9 વાળ વિશુદ્ધ બ્રહ્મચર્ય દશા વર્તે ત્યારથી જે સંયમ સુખ પ્રગટે છે તે અવર્ણનીય છે. યશો વિજયજી મહારાજે જ્ઞાન સારની અંદર આ સુખ કહ્યું છે કે અનુત્તર વિમાનના દેવોને પણ જે સુખ છે એના કરતા 1 વર્ષના સંયમધારી સાધુનું સુખ ચડિયાતું છે. અને સંયમ સુખની, વિતરાગ સુખની વ્યાખ્યામાં એને એક શ્લોક આપ્યો છે કે આ 14 રાજલોકના 3, આ જે 3 લોક છે, ઉર્ધ્વ લોક ને અધો લોક ને મધ્ય લોક, એના તમામ પદાર્થોના સુખોનો સરવાળો કરો તો પણ સંયમનું સુખ એનાથી ચડિયાતું છે. કલ્પના જ કરવાની રીએ કાંઈ ન રીએ. સિદ્ધ થયા પછી શું થશે? અરે તને નહીં કલ્પના આવે અત્યારે, સિદ્ધ થયા પછી શું થશે, એ સુખ કેવું હશે એનું ગણિત તું લગાવી શકીશ નહીં. એક કે છે તે અવર્ણનીય છે, એટલે ભાષા કહી શકીએ છીએ અમે, પણ ભાષામાં એ સુખનું વર્ણન કરી શકાતું નથી. તો જ્ઞાનીઓ પણ મૌન થઈ જાય છે. જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન. એ પદ કેવું પરમ આનંદનું પદ છે. યશો વિજયજીએ તો ગ્રંથની અંદર જેટલા શ્લોક રચ્યા છે એ દરેક શ્લોકની અંદર છેલ્લે પરમાનંદ શબ્દ જ આવે. પરમ આનંદ કઈ વ્યક્ત જ ન થાય, અમે કઈ કહી જ ન શકીએ એવો આનંદ. ઉપદેશ માર્ગ પણ તે સુખ પ્રગટ્યે પ્રરૂપવા યોગ્ય છે. કયું? આ બ્રહ્મચર્ય. કયું બ્રહ્મચર્ય? નવ વાળ વિશુદ્ધ યુક્ત, અને ત્યાર પછી ઉપદેશ માર્ગ. તે સુખ, આવું સુખ જે પ્રગટે છે પછી જ પ્રગટ્યે પ્રરૂપવા યોગ્ય છે. બ્રહ્મચર્ય હોય અને વાળનું કઈ ઠેકાણું ન હોય તો પણ ત્યાં જ્ઞાની પુરુષની આજ્ઞા નથી. આપણને ગમે કે ન ગમે, જ્ઞાની પુરુષની આજ્ઞા નથી. શ્રી ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. જે ડુંગરભાઈ માટે છે કૃપાળુ દેવને કેટલું માન હશે, એટલે એમણે લખ્યું છે ડુંગરને અત્યંત ભક્તિથી પ્રણામ. એમને ન આવવું હોય તો ભલે ન આવે, એને અમે નિવૃત્તિ ક્ષેત્રે મળશું. સૌભાગને કાંઈ વાંધો નથી, સૌભાગ તો ગમે તે ક્ષેત્રમાં જાય તો પણ કૃપાળુ દેવની જે દશા છે એ દશાને, એને તો ભીડમાં પણ જ્ઞાનીની નિર્મળતાનું દર્શન થાય એ સૌભાગ, અને નિવૃત્તિના ક્ષેત્રે આત્માનો ઉત્કર્ષ થઈ શકે એવી પરિણતિ થવાની સંભાવના છે એ ડુંગર. વિશેષ અવસરે સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.